ત્યાંથી આપણે ચર્ચા આગળ વધારવાની છે. આપણે લગભગ એકાદ મહિનાથી વધારે ગેપ પડી ગયો, થોડુંક આપણે રિવિઝન કરીએ એના પછી આપણે આગળ વધશું. જે શરૂઆત અહીંયાથી કરીએ, 32મું સૂત્ર છે, પાનો નંબર 78 એની ટીકાથી આપણે શરૂઆત કરીએ. એ ટીકામાં આખું થોડું રિવિઝન જ આપ્યું છે, એટલે આપણને બહુ સરસ એક પેરેગ્રાફમાં આખો ખ્યાલ આવી જાય શું વાત કરે છે. આ સૂત્ર ઘણું ઉપયોગી છે એ વાક્ય છે ને, એને સ્કીપ કરો, એના આગળથી વાંચે છે. આ મોક્ષ શાસ્ત્ર હોવાથી આ ગ્રંથનું નામ શું છે? મોક્ષ શાસ્ત્ર અથવા તત્વાર્થ સૂત્ર. તત્વાર્થ સૂત્ર એટલે તત્વોનું સૂત્ર દ્વારા વર્ણન કરે છે, અને મોક્ષ શાસ્ત્ર શું કામ? કેમ કે સાત તત્વો દ્વારા મોક્ષનું સ્વરૂપનું વર્ણન કરે છે. બરાબર. તો જો આ મોક્ષ શાસ્ત્ર હોવાથી અવિનાશી સુખ માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એક જ રસ્તો છે એમ પહેલા સૂત્રમાં જણાવ્યું. પહેલા સૂત્રમાં શું જણાવ્યું? કે મોક્ષ માટે અથવા અવિનાશી સુખ પ્રાપ્ત કરવા માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એક જ ઉપાય છે. હવે ફ્લિપ કરતા જઈએ, સૂત્રની સાથે આપણે એને વાંચતા રહીશું. જો પહેલું સૂત્ર આવે શું વાંચ્યું હતું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ. મોક્ષનો માર્ગ શું છે? કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતારૂપ મોક્ષ માર્ગ છે. જો પાછું આપણે આવી જઈએ 32મા સૂત્રની ટીકામાં, કે એનો એક જ રસ્તો છે એમ પહેલા સૂત્રમાં જણાવી બીજા સૂત્રમાં સમ્યક દર્શનનું લક્ષણ બતાવ્યું. સમ્યક દર્શનનું લક્ષણ શું બતાવ્યું? તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. બરાબર. સમ્યક દર્શનનું લક્ષણ શું છે? કે સાત તત્વની સાચી શ્રદ્ધા એ સમ્યક દર્શનનું લક્ષણ છે. હવે એની આગળ, જેની શ્રદ્ધા માટે સમ્યક દર્શન થાય તે સાત તત્વો ચોથા સૂત્રમાં જણાવે. ત્રીજામાં શું વાત આવી સમ્યક દર્શન વિશે? કે સમ્યક દર્શનના બે ભેદ છે, એક નિસર્ગ જ ને અધિગમ. બરાબર. ત્રીજા સૂત્રમાં આવ્યું ઉતાન નિસર્ગાત અધિગમા દ્વા, એ થઈ ગયું. હવે ચોથા સૂત્રમાં એ સાત તત્વની વાત કરી. કયા સાત તત્વની વાત કરી? જીવા જીવાત્રવ બંધ સંભર નિંદ્રા મોક્ષાર્થ તત્વ. બરાબર. એ સાત તત્વના નામ એ ચોથા સૂત્રમાં આવે. આ ચાર સૂત્ર સુધી તો સમ્યક દર્શનની વાત કરી. હવે જો આગળ વાંચીએ તો આપણે પાછું તત્વોને જાણવા માટે પ્રમાણ અને નયના જ્ઞાનની જરૂરિયાત છે એમ છઠ્ઠા સૂત્રમાં કહ્યું. દસમા પાંચમા સૂત્રમાં શું વાત કરી? નામ સ્થાપના દ્રવ્ય ભાવ સત્સંગ ન્યાસ, કે ભાઈ જે પ્રમેય છે એના તમે આવી રીતના ભેદ કરી શકો છો, નામ સ્થાપના આવી રીતે. હવે છઠ્ઠા સૂત્રમાં શું આવ્યું? કે જે જ્ઞાન છે તો જ્ઞાનના બે ભેદ પ્રમાણ અને નય. તો જો સૂત્ર આપણે વાંચીએ, પ્રમાણ નૈર અધિગમ, અધિગમ એટલે જ્ઞાન ગ્રહણ કરવું. તો કેવી રીતના પદાર્થ ને કેવી રીતના ગ્રહણ થાય છે કે પ્રમાણ અને નૈર થી ગ્રહણ થાય છે. બરાબર છે. છ સૂત્ર સુધી આપણે વાંચ્યું. હવે જે છ સાત અને આઠ એ પદાર્થ ને ગ્રહણ કરવાની વિસ્તારરૂપ પદ્ધતિ આપણને બતાવે છે ને. શોર્ટમાં ગ્રહણ કરવું હોય તો પ્રમાણ અને નહીં થી તમે ગ્રહણ કરી લો. એનાથી થોડું વિસ્તારથી ગ્રહણ કરવું હોય તો નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાન સહ ત્યાં છ ભેદ બતાવ્યા. એનાથી પદાર્થને ગ્રહણ કરી શકાય. એનાથી વધારે વિસ્તારથી કરવું હોય તો સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર્ભાવ અલ્પ બહુ છે. આ આઠ વસ્તુઓ બતાવી કે પદાર્થને ગ્રહણ કરવાની આ આઠ વસ્તુ હતી એને વધારે ગ્રહણ કરી શકાય. આની આપણે વિસ્તારથી ચર્ચા થઈ ગઈ છે ઘણી, એ આગળના ક્લાસીસથી તમે સાંભળજો. હવે જો આગળ આપણે વાંચીએ 32માં સૂત્રની ટીકામાં પાંચ જ્ઞાનો સમ્યક હોવાથી તે પ્રમાણ છે એમ સૂત્ર 9 અને 10માં જણાવ્યું. આપણે પાંચ જ્ઞાન કયા છે પહેલા એ આપણે વાંચ્યું સૂત્ર 9માં. તો કયા છે? મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવલાની જ્ઞાન. અને 10માં સૂત્રમાં શું કીધું? તત્ પ્રમાણ, કે પાંચે જ્ઞાન પ્રમાણ છે. પ્રમાણ એટલે સાચા સમ્યક જ્ઞાન છે. પદાર્થને બધી અપેક્ષાથી જાણવું એને પ્રમાણ જ્ઞાન કહેવાય. જયારે પદાર્થને પૂરેપૂરો જાણીએ તો જ સમ્યક જ્ઞાન કહેવાય ખરેખર. તો હવે જો એ 10 સૂત્ર સુધી વાત થઈ, બરાબર 10માં સૂત્રમાં જણાવ્યું, અને એ 5 સમ્યક જ્ઞાનોનું સ્વરૂપ સૂત્ર 11 થી 30 સુધી બતાવ્યું છે. એ 5 જ્ઞાનોનું સ્વરૂપ આ 30 ને જવા દો. આપણે 29 સુધી જોયું છે, 30મું આજે જોશું. તો એ 5 જ્ઞાનોનું સ્વરૂપ જે આપણે જોયું અત્યાર સુધી એ હવે આપણે સૂત્ર પાઠ કરીએ છીએ. સૂત્ર ઉપર બધા સાથે વાંચશું સૂત્રો, એમાં બોર્ડ ઉપર આવશે, તમે વાંચજો. દસમાંથી આપણે વાંચશું. દસ થઈ ગયા સત પ્રમાણ, એ 10મું થયું. હવે 11માંથી આપણે વાંચશું. જો 11 આ જે પરોક્ષ એ જે 5 પ્રમાણ જ્ઞાન કીધા એમાંથી આગળના એ પરોક્ષ જ્ઞાન છે. તો આગળના કયા છે? મતિ જ્ઞાન અને કૃત જ્ઞાન. પછી શું કીધું? નેક્સ્ટ પ્રત્યક્ષમ અન્ય, કે આ બે ને છોડીને બાકીના અન્ય પ્રત્યક્ષ છે. તો કયા છે પ્રત્યક્ષ? અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન ને કેવલ. બરાબર. હવે જો મતિ જ્ઞાન ની વાત શરૂ કરે છે તો મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇત્ય અર્થાંતરમ. આ મતિ જ્ઞાન ના બીજા અર્થાંતર એટલે બીજા જુદા નામો છે. કયા છે? મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ. હવે જો એ મતિ જ્ઞાન ના નિમિત્તો તો તદ ઇન્દ્રિયા અનિન્દ્રિય નિમિત્તમ, કે ઇન્દ્રિય અને અનિન્દ્રિય, અનિન્દ્રિય એટલે મન, 5 ઇન્દ્રિય ને મન ના નિમિત્ત થી મતિ જ્ઞાન થાય છે. પછી મતિ જ્ઞાન નો ક્રમ શું છે? અવગ્રહ ઈહા અવાય ધારણા. પછી પદાર્થ કયા પ્રકારના છે? તો બહુ બહુવિધ ક્ષિપ્ર અનિસૃત અનઉક્ત ધ્રુવાના સેવાના. આ 6 કિલા એને છોડીને બીજા એનાથી ઓપોઝિટ બીજા 6 જાણી લેવા, એમ 12 પ્રકારના પદાર્થો છે. હવે જો આગળ અર્થસ્ય અને વ્યંજનસ્ય અવગ્રહ. અવગ્રહના 2 પ્રકાર, અર્થ અવગ્રહ અને વ્યંજન અવગ્રહ. અવગ્રહ ઉપર જોયું ને આપણે, અવગ્રહ ઈહા અવાય ધારણા. તો એમાંથી જે અર્થ અવગ્રહ છે એ તો બધી ઇન્દ્રિયથી થાય છે, અને વ્યંજન અવગ્રહ કોનાથી થાય છે? તો જો આગળનું ન ચક્ષુર અનિન્દ્રિયાભ્યામ. આ ચક્ષુ અને અનિન્દ્રિય એટલે મનથી વ્યંજન અવગ્રહ થતું નથી. વ્યંજન અવગ્રહ શું હતું અને અર્થ અવગ્રહ શું હતું? કોઈને યાદ છે? જે અબુદ્ધિપૂર્વકનો અવગ્રહ થાય છે એ વ્યંજન અવગ્રહ. જે ફર્સ્ટ એકદમ આમ વિન થાય પછી ગયો બી જાય, ઇટ ડઝન્ટ મૂવ ફર્ધર. અને જે બુદ્ધિપૂર્વક નો અવગ્રહ થઈને પછી ઈહા અવાય ધારણામાં જાય છે એ અર્થ અવગ્રહ છે. બરાબર, એ આપણે જોયું. આગળ વધી જો ચક્ષુ. હવે 20મું સૂત્ર, હવે શ્રુતિ જ્ઞાનમાં જો આવે, આ મતિ જ્ઞાનના આટલા સૂત્ર થયા. હવે શ્રુતમ મતિ પૂર્વમ દ્વય અનેક દ્વાદશ ભેદમ. શ્રુતિ જ્ઞાન કેવું છે કે મતિ પૂર્વક થાય છે, એના બે ભેદ છે, અનેક ભેદ છે, અને 12 અંગ જે છે એના 12 પ્રકારનો ભેદ છે. પછી જો આગળ, હવે અવધિ જ્ઞાન, ભ્રવ ભાવ પ્રત્યયો અવધિર દેવ નારકાણા. કે અવધિ જ્ઞાન ના બે ભેદ, એક ભાવ પ્રત્યય અને એક ગુણ પ્રત્યય. ભાવ પ્રત્યય એટલે જે જન્મની સાથે જ જેને અવધિ જ્ઞાન હોય એ કોને હોય છે, કે દેવ અને નારકીય. અને ગુણ પ્રત્યય કોને છે, કે જો આગળ વાંચીએ, ક્ષયોક્ષમ નિમિત્ત ષડ વિકલ્પ શેષાણા. કે ગુણ પ્રત્યય એને ક્ષયોક્ષમ નિમિત્ત અવધિ જ્ઞાન પણ કહેવાય. એ શેષાણા એટલે કે મનુષ્ય અને ચીજ ને હોય છે, અને એના ક્ષળ વિકલ્પ એટલે એના 6 પ્રકારના ભેદ હોય છે. આપણે 6 સિવાય બીજા બે પણ જોયા હતા, એમ ટોટલ 8 ભેદ આપણે એ જોયા હતા. એની ડિટેલ પણ અંદર છે, વાંચી દો. આગળ વાંચી દો. આ અવધિ જ્ઞાન થયું. હવે મન પર્યાય, રુજુ વિપુલ મતી મન પર્યાય. વિપુલ મન પર્યાય જ્ઞાનના કેટલા ભેદ? બે ભેદ. એક છે રુજુ મતી મન પર્યાય જ્ઞાન, બીજું વિપુલ મતી મન પર્યાય જ્ઞાન. અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનમાં શું કરો? વિકલ્પ જો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થ એટલે સુદ્ગલ પદાર્થ ને ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માથી ડાયરેક્ટ જાણવું એને અવધિ જ્ઞાન કહે. સામેવાળા રૂપી પદાર્થની બદલે આ સેમ વસ્તુથી કોઈના મનના વિકલ્પોને જાણવું એને મન પર્યાય જ્ઞાન કહે. અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનમાં વધારે સૂક્ષ્મ જ્ઞાન કહ્યું, મન પર્યાય જ્ઞાન વધારે સૂક્ષ્મ જ્ઞાન. એનું અવધિ જ્ઞાનનું ક્ષેત્ર બહુ મોટું છે પણ એની સૂક્ષ્મતા ઓછી છે, અને મન પર્યાય જ્ઞાનનું ક્ષેત્ર નાનું છે પણ એની સૂક્ષ્મતા બહુ વધારે. ચલો આગળ વધીએ. હવે જો 24મું સૂત્ર, વિશુદ્ધ પ્રતિપાત્યા જ્ઞાન તદ વિશેષ. અવધિ જ્ઞાન સોરી ઋજુમતી ને વિપુલમતીમાં ફરક ક્યાં છે? કે વિશુદ્ધિ છે પ્રતિપાતી એટલે પડવું કે નહીં પડવું, અને પ્રતિપાતી જ્ઞાન તદ વિશેષ. બે પ્રકારની એમાં વિશેષતા હોય છે કે વિશુદ્ધિમાં જે વિપુલમતી મને પર્યાય જ્ઞાન છે એ બહુ વધારે વિશુદ્ધ છે, અને એ જયારે પડતું નથી જેને વિપુલ મતી થાય એ હવે મોક્ષે જ જવાના છે. જો આગળ, વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી વિશેષેભ્યો અવધિ મન પર્યાયો. આ અવધિ અને મન પર્યાયમાં આવે શું ભેદ? તો જો વિશુદ્ધિમાં ભેદ છે, ક્ષેત્રમાં ભેદ છે, સ્વામી એટલે કોને હોય છે એમાં ભેદ છે, વિષયમાં ભેદ છે, એ આ બધા અવધિ અને મન પર્યાય જ્ઞાનમાં ડિફરન્સ છે. બરાબર, આપણે જોઈ લીધા. હવે જો આગળ વધીએ, હવે જો મતિ શ્રુતયો નિબંધો દ્રવ્યેશ દ્રવ્યેશ્વ સર્વ પર્યાય શું. હવે જો આ 25મું સૂત્ર શું કહે છે? મતિ અને શ્રુતિ જ્ઞાન નો વિષય કે દ્રવ્યેશ્વ સર્વ પર્યાય છે, એટલે મતિ અને શ્રુત કોને જાણે છે? કયા કયા દ્રવ્યને? 6 દ્રવ્યમાંથી કે બધા જ દ્રવ્યને જાણે છે, અને એની કોઈ કોઈ પર્યાયને જ જાણે છે, કેમ કે કેવળ જ્ઞાનની જેમ બધું જાણવાની શક્તિ એમનામાં નથી. આગળ, અવધિ જ્ઞાન નો વિષય શું છે? રૂપીશ્વ અવધે. અવધિ જ્ઞાન નો વિષય શું છે? રૂપી પદાર્થ છે. અને મન પર્યાય તો તદ અનંત ભાગે મન પર્યાય છે. જે અવધિ જ્ઞાને જાણ્યો એનાથી અનંતના ભાગે સૂક્ષ્મ મન પર્યાય જાણી શકે છે, પણ કોઈના મનમાં રહેલા વિકલ્પોને જાણી શકે. અને આ પછી છેલ્લું સૂત્ર આપણે જોયું હતું કેવલ જ્ઞાન સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય. કેવલ જ્ઞાન કેવું છે કે વિશ્વના બધા જ દ્રવ્ય અને પર્યાયોને એક સાથે યુગબદ્ધ આમ હાથમાં રાખેલા આંબળાની સમાન પ્રત્યક્ષ જાણે કોઈ વર્તમાનમાં પર્યાય ઘટી રહ્યો હોય એવી રીતે એ જાણે છે. આવી રીતના જો આપણે પાંચ જ્ઞાનોની ચર્ચા આપણે અત્યાર સુધી કરી, હવે આપણે આજનો વિષય ઉપાડ્યો છે. આજનો વિષય આપણો 30મું સૂત્ર જો આવી જઈએ 30મા સૂત્ર. જો 30મા સૂત્ર માટે સ્લાઇડમાં આવી જઈએ આપણે, જો થર્ડ સ્લાઇડ. 30મા સૂત્રની વિષય વસ્તુ શું છે કે એક જીવ કે એક સાથ કેટલે જ્ઞાન હો શકે. આપણે પાંચ જ્ઞાન જોયા, એના ભેદ પ્રભેદ બધા જોયા આટલા બધા, તો એમાંથી એક જીવને એક સાથે કેટલા જ્ઞાન હોઈ શકે. તો જો સૂત્ર આપણે વાંચીએ 30મું સૂત્ર, જો એકાદિની ભાગ્યાની યુગ પદેક અસ્મિન ચતુર્ભ્ય, યુગ પદેક અસ્મિન ચતુર્ભ્ય. એક જીવને એક સાથ એક સે લેકર ચાર જ્ઞાન તક વિભક્ત કરને યોગ્ય હૈ, અર્થાત હો શકે. પાંચ જ્ઞાન માંથી એક સાથે જીવને એક જ્ઞાન પણ હોઈ શકે અથવા ચાર જ્ઞાન હોઈ શકે. એક જ્ઞાન હોય તો કયું હોય? કેવલ જ્ઞાન. બે હોય તો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. ત્રણ હોય તો કાં તો મતિ શુદ્ધ અવધિ હોય અથવા મતિ શુદ્ધ મન પર્યાય હોય. બરાબર, કોને કહ્યું હોય આપણે જો શું કહ્યું. ચાર હોય તો મતિ શુદ્ધ અવધિ અને મન પર્યાય જ્ઞાન હોય છે. જો પેલા આનો આપણે ટીકા વાંચીએ છે પછી જોઈએ. આગળ નેક્સ્ટ સ્લાઇડ. એક જીવ કે એક સાથ એક સે લેકર ચાર જ્ઞાન તક હો સકતે હૈ. યદિ એક જ્ઞાન હો તો કેવલ જ્ઞાન હોતા હૈ, દો હો તો મતિ ઓર શુદ્ધ હોતે હૈ, તીન હો તો મતિ શુદ્ધ ઓર અવધિ અથવા મતિ શુદ્ધ ઓર મન પર્યાય હોતે હૈ. નેક્સ્ટ સ્લાઇડ. ચાર હો તો મતિ શુદ્ધ અવધિ મન પર્યાય હોતે હૈ. જો આપણે એક એક ને જોઈએ, એક ની સાથ પાંચ જ્ઞાન કિસી કે નહીં હોતે. અહીંયાથી ઉપાડીએ પહેલા કે કેવળ જ્ઞાન જેને છે એને એક જ જ્ઞાન છે એમ કીધું ને જીનેન્દ્ર ભગવાન, એક જ જ્ઞાન છે. એક જ્ઞાન તો ઓછું થયું ને. પાંચ જ્ઞાન જેની પાસે હોય એને ઘણું બધું જ્ઞાન હોવું જોઈએ કે નહીં? જેમાં એક જ જ્ઞાન હોય તો કેટલું ઓછું થયું? કેવળ જ્ઞાનમાં બધું ગર્ભિત છે. ચલો સમજો કે જેને મતિશુદ્ધ જ્ઞાન હતું, બરાબર, હવે એવા જીવે તમને દર્શન પ્રગટ કર્યું અને કદાચ મુનિ દીક્ષા લીધી, એમને પોતાની વિશુદ્ધિને કારણે અવધિ જ્ઞાન બી પ્રગટ થયા અને મન પર્યાય જ્ઞાન પણ પ્રગટ થયું, તો બે માંથી ચાર થયા ને, તો જ્ઞાન વધ્યું કે ઘટ્યું? વધ્યું ને. તો હવે એના પછી કેવળ જ્ઞાન પ્રગટ થયું તો પાંચે થવા જોઈએ ને, તો વધે કે નહીં? જો આમાં આપણે એક તત્વાર્થ રાજવાર્તિક કરીને શાસ્ત્ર જે અભિયાન આચાર્યનું, એમાં બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતના દિવસ ઉગે અને સૂર્ય છે તો ત્યાં પાછળ તારાઓ છે તો પણ એમાં દેખાતા નથી. તો દેખાતા નથી તો એનો પ્રકાશ છે કે નહીં? છે ને. એવી જ રીતે જ્યાં કેવળ જ્ઞાન રૂપી સૂર્ય ઉગ્યો તો પાછળ મતિ શુદ્ધ જ્ઞાન આદિ તારાઓ છે, એનો પ્રકાશ નથી દેખાતો તો પણ છે કે નહીં? છે ને. તો બહુ જ જોયે ને, તો મતિ શુદ્ધ અવધિ મન પર્યાય અને કેવળ પાંચે જ્ઞાન છે. એનો મતલબ લોજિક બરાબર છે કે નહીં? જેમ સૂર્ય ઉગે ત્યાં તારાઓ છે પણ દેખાતા નથી, એવી જ રીતે આ પેલી ભગવાનને કેવળ જ્ઞાન થયું ત્યાં મતિશુદ્ધ જ્ઞાન આદિ પણ છે, પણ હવે કેવળ જ્ઞાનમાં જ બધું જણાઈ જાય છે તો બીજા જ્ઞાન હોવા છતાં જણાતા નથી.
જ્ઞાન જો બરાબર. હવે જે જીવને એક સાથે પૂરું જ્ઞાન પ્રગટ થયું તો પૂરું અને અધૂરું એક સાથે કેવી રીતના હોય? જે જીવને કેવળ જ્ઞાન પ્રગટ થયું તો એની સામે જે જ્ઞાનાવરણ કર્મ જે હતો એ જ્ઞાનાવરણ કર્મ નો નાશ થયો, તો એક બાજુ કહે છે કે જ્ઞાનાવરણ નો નાશ પણ થઈ ગયો, અને પછી એમ કહે કે મતિ જ્ઞાન માં જે જ્ઞાનાવરણ નો ક્ષય ક્ષમ છે, બે એક સાથે કેવી રીતના બને? ખ્યાલ આવે છે? એટલે એક જીવને જેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું તો એમને પૂરેપૂરું જ્ઞાન પ્રગટ થયું. જાણે સમજો કે પાણીમાં કચરો હતો પહેલા, હવે જ્યાં કચરો કાઢી જ નાખ્યો તો એમાં માટી છે કે પથ્થર છે કે કાંકરા છે કે વાળ આદિ છે, એ ભેદ જ ક્યાં રહ્યા? બધો કચરો કાઢી નાખે. એવી રીતે જ્યાં પહેલા જ્ઞાનાવરણમાં મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપર્યાય જ્ઞાનાવરણ એવા જુદા જુદા કર્મ નો ક્ષયક્ષમ હતો, તો એમ સમજો આખું જ્ઞાન હતું, એમાં પેચી પેચી ઉદય હતા એમને. અહીંયા આ આટલું જ્ઞાન પ્રગટ છે, અહીંયા આટલું જ્ઞાન પ્રગટ છે, અહીંયા આટલું જ્ઞાન પ્રગટ. હવે જ્યાં બધું જ સાફ થઈ ગયું અને પૂરેપૂરું જ્ઞાન ખીલી ગયું, તો હવે એમાં અંદર ગર્ભિત છે એમ પણ ન કહેવાય, કે જ્યાં પૂરેપૂરું જ જ્ઞાન છે તો એમાં બીજા ભેદોની જરૂરત જ નથી. ખ્યાલ આવે? એટલે જો અહીંયા શું કે છે, એક સાત પાંચ જ્ઞાન કીધી કે નહીં હોય, એક સાત પાંચ જ્ઞાન કીધું કે નહીં હોય, કેમ કે પાંચે જ્ઞાન નો કઈ પર્પસ જ નથી. જ્યાં કેવળ જ્ઞાન જે છે એ આખું પૂરેપૂરું જ્ઞાન છે. હવે જ્યાં પૂરેપૂરું જ આવી ગયું તો પૂરું અને અડધું એ એક સાથે કેવી રીતના રહેશે? ખ્યાલ આવે? હવે જો આગળ વાંચે, એક જ્ઞાન એક સમયમાં ઉપયોગ રૂપ હશે. હવે આનો શું મતલબ? જો કોઈ જીવને એક સાથે એક હોય જ્ઞાન કે બે હોય, ત્રણ હોય, ચાર હોય, એક ને જવા દો, બે ત્રણ કે ચાર આટલા જેને જ્ઞાન હોય તો એને શક્તિ રૂપે તો જ્ઞાનની અવેલેબિલિટી છે, કે એમનામાં એ જ્ઞાનથી જાણવાની શક્તિ છે. પણ બધા જ્ઞાનથી એક સાથે જાણતા ક્યારેય નથી. એક સાથે જાણવાનો ઉઘાડ એમ કહે ને, એનો ઉપયોગ એક જ જ્ઞાન ઉપર હોય છે. અને એમાં જ્ઞાનમાં પણ એવો નિયમ છે કે ઓટોમેટિકલી કોઈ પણ એક જ્ઞાન એક સાથે અંતર મુહૂર્ત સુધી જ ચાલે છે, એના પછી નિયમથી બદલાય છે. કેવળ જ્ઞાન સિવાય બાકીના જ્ઞાન એટલે દરેક જ્ઞાનની પર્યાય જુદી જુદી છે, બરાબર. એ પર્યાય એક સમયની છે, પણ અત્યારના પર્યાયની સૂક્ષ્મતા સુધી નથી જતા. એમ સમજો કે મોટું મોટું જોઈએ તો મતિ જ્ઞાન, મતિ જ્ઞાન, મતિ જ્ઞાન, મતિ જ્ઞાન ચાલુ છે, તો પણ કન્ટિન્યુઅસલી એ અંતર મુહૂર્ત સુધી જ ચાલે. એના પછી નિયમ થઈ ટાકું ચેન્જ, તો કાં તો શુદ્ધ જ્ઞાનમાં જાય, કાં તો અવધિ જ્ઞાનમાં જાય, કાં મનપર્યાય જ્ઞાનમાં જાય. હવે એનું અંતર મુહૂર્ત ચાલે, એના પછી ટાકું સ્વિચ અગેન, બરાબર. હવે એના નિયમો છે કે સમજો મતિ જ્ઞાન થયું, મતિ જ્ઞાનથી સ્વિચ થઈને ત્રણેયમાં જઈ શકે, પણ સમજો મતિ જ્ઞાનથી શુદ્ધ જ્ઞાનમાં ગયા, હવે શુદ્ધ જ્ઞાનથી સ્વિચ થવું છે તો શુદ્ધથી અવધિમાં નો જાય, તો શ્રુત જ્ઞાન થી પાછું, જો પહેલા તો દર્શનનો ઉપયોગ થાય, પછી મતિ જ્ઞાન થાય, પછી શ્રુત જ્ઞાન થાય, હવે શ્રુત થી અવધિમાં જવું તો પાછું પહેલા દર્શનનો ઉપયોગ થાય, અવધિ દર્શનનો ઉપયોગ થાય, પછી મતિ જ્ઞાનમાં આવે, પછી અવધિ જ્ઞાનમાં જાય, એવી રીતના એમનો ક્રમ પડે છે. સોરી, અવધિ દર્શનમાંથી સીધું અવધિ જ્ઞાન જાય, પણ મન પર્યાય જ્ઞાન થવું હોય તો મતિ જ્ઞાનથી મનપર્યાય જ્ઞાનમાં જવાય. ખ્યાલ આવે ને? અવધિ જ્ઞાનથી મનપર્યાય જ્ઞાનમાં ડાયરેક્ટ ન જાય, મનપર્યાય જ્ઞાનથી અવધિ જ્ઞાનમાં ડાયરેક્ટ ન જાય. ખ્યાલ આવે? વંશમાં મતિ જ્ઞાન અને દર્શન ઉપયોગ તો લગભગ બધામાં ઓન એન એવરેજ થાય છે. તો ઉપયોગ સ્વરૂપ જીવને કેટલું જ્ઞાન છે? કે એક સાથે એક જ જ્ઞાનનો ઉપયોગ, ઉપયોગ એટલે વપરાશ, વર્તમાનમાં કેટલું વાપરી રહ્યા છે. સમજો તમારા ઘરે કે ખિસ્સામાં અલગ અલગ કરન્સીની નોટ હોય ને, દીપાલીબેન જોઈને મને કરન્સી યાદ આવી, કે તમારી પાસે સમજો રૂપિયા બી છે, તમારી પાસે ડોલર પણ છે, દિરામ પણ છે, બધું છે. હવે એક સાથે વાપરો કેટલા? ખિસ્સામાં ભલે બધા પડ્યા હોય, પણ કોઈ એક જ કરન્સી વાપરો ને એટ અ ટાઈમ, એવી જ રીતે જીવ ને ઔધિક જ્ઞાન પણ સમજો ઇન્દ્ર છે સ્વર્ગના, તો ઔધિક જ્ઞાન પડ્યું છે પણ દર સમય વાપરતા નથી, એ તો જયારે એનો ઉપયોગ મૂકે ત્યારે જીવ થાય. બાકી એને લબ્ધિ રૂપે, લબ્ધિ એટલે શક્તિ રૂપે એ પડ્યું. જેવી રીતના સમજો કે બીજી રીતે હવે હું એન્જિનિયર છું, કોઈ ડોક્ટર હોય, કોઈ સીએ આદિ હોય, તે જ્ઞાન તો પડ્યું છે ને, એ જ્ઞાન પડ્યું છે પણ વર્તમાનમાં જ્યાં સ્વાધ્યાય કરીએ છીએ એ જ્ઞાન કામમાં નથી આવતું. તો એ જ્ઞાન લબ્ધિ રૂપે પડ્યું છે. જે આપણે હમણાં જોયું ને અવગ્રહ ઈહા અવાય ધારણા, તો મતિ જ્ઞાન નો જે ધારણા રૂપ ભેદ છે, ધારણા એટલે મેમરી કહો ઇંગ્લિશમાં, તો એ રૂપે આપણું એ જે જ્ઞાન છે એ લબ્ધિ રૂપે પડેલું છે. લબ્ધિ એટલે શક્તિ, આપણી પાસે કેપેબિલિટી છે એનાથી વિચાર કરી શકે પણ વર્તમાનમાં નથી વાપરતા, તો વર્તમાનનું જ્ઞાન છે ઉપયોગ કહેવાય. ખ્યાલ આવે છે? હવે જીવનું લક્ષણ કયું? ફરીથી થોડું પ્રશ્નોત્તર માળાનો વિચાર કરો. જીવ દ્રવ્યનું લક્ષણ કયું? પૂજલનું લક્ષણ કયું? સ્પર્શન કરવું. એવી રીતના જીવનું લક્ષણ કયું? ઉપયોગ એ જીવનું લક્ષણ છે. જીવનું લક્ષણ છે ઉપયોગો લક્ષણ આવે છે ને સૂત્રમાં, જીવનું લક્ષણ છે ઉપયોગ. એટલે જ્ઞાનમાં પણ બે ભેદ, એક લબ્ધિ જ્ઞાન અને એક ઉપયોગ જ્ઞાન. હવે જે જ્ઞાન પડેલું છે બેકએન્ડમાં ધારણામાં, એનાથી જીવને આઈડેન્ટિફાય નથી કરી શકાતો. એટલે સમજો, હું જીવ છું એમ મારે સમજવું હોય તો જે જ્ઞાન પડ્યું છે એનાથી જીવને સમજી નથી શકાતું. વર્તમાનમાં જે જ્ઞાનનો વ્યાપાર ચાલી રહ્યો છે દર સમયે, એ જ્ઞાનના વ્યાપારથી જીવને ઓળખી શકાય છે. માટે ઉપયોગ રૂપ જ્ઞાન એ જીવનું લક્ષણ છે. ખ્યાલ આવ્યો? બેમાં ફરક. અને નહીં, ફરીથી એક્ઝામ્પલ જો, એક્ઝામ્પલ હમણાં જ આપણે જોયું ને એનું જ ફરીથી એક્ઝામ્પલ લે, એને જ ફરીથી રિપીટ કરીએ કે જે સમજો હું સીએ છું તો મારું સીએનું નોલેજ બેકએન્ડમાં પડેલું છે. હવે વર્તમાનમાં તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરું છું તો અત્યારે આ જ્ઞાન ચાલી રહ્યું છે, ઓલું નોલેજ પડેલું છે પણ એ યુઝમાં નથી આવ્યું. હવે સમજો કે હું જીવ છું એમ મારે વર્તમાનની પર્યાયથી જાણવું હોય તો વર્તમાનની પર્યાયમાં પેલા સીએનું જ્ઞાન અવેલેબલ તો છે પણ સ્ટોરેજમાં છે, અને યુઝ કયું જ્ઞાન થઈ રહ્યું છે કે હમણાં જે જ્ઞાન યુઝમાં આવી રહ્યું છે એ આ તત્વાર સૂત્રનું જ્ઞાન છે. તો આ દેન યુ યુઝિંગ ધેટ, જે પણ જ્ઞાન વર્તમાનમાં યુઝ થઈ રહ્યું છે, સબ્જેક્ટ ઇઝ ઇન મટીરિયલ, સબ્જેક્ટ ઇઝ ઇન મટીરિયલ. જે પણ જ્ઞાન વર્તમાનમાં, હવે સમજો મેં ઘંટ સાંભળ્યો તો વર્તમાનમાં જ્ઞાન ક્યાં ગયું? આપણે સમજો કે કોઈ ગાડીના ઓનનો અવાજ આવ્યો, અથવા સમજો આપણે બીજું કઈ કંઈક સુગંધ આવ્યું. વર્તમાનમાં જે પણ જ્ઞાન ચાલી રહ્યું છે ને એનો ઉપયોગ થયો, અને એ વર્તમાનમાં થઈ રહેલા જ્ઞાનથી હું જીવ છું એમ જીવ પકડી શકે. ખ્યાલ આવ્યો? કે જેવી રીતના સમજો કે આટલા મારા અનંત ભવો થયા ત્યારે પણ કઈક ને કઈક જ્ઞાન થયું હશે, પછી એ જ્ઞાન ભૂલાઈ ગયું. હવે વર્તમાનમાં એટલે આ ભવમાં નાનપણથી લઈને આપણી કઈક કઈક મેમરી છે, કઈક સંસ્કારો આદિ પડ્યા છે, એ જ્ઞાન પણ આપણા બેકએન્ડમાં એટલે કે ધારણામાં પડેલું છે, એને લબ્ધિ જ્ઞાન છે. એ લબ્ધિ જ્ઞાન ઇઝ જ્ઞાનનું સ્ટોરેજ ઓર રિપોઝિટરી, એ હમણાં યુઝમાં નથી આવી રહ્યું. હવે સમજો કે હું કોમામાં વયો જાઉં તો કોમામાં પણ ઘણાને લબ્ધિ જ્ઞાન પડેલું, જે આપણે કહે ને યાદદાસ્ત ભૂલી જાય, અથવા કોમા આદિમાં વયા જાય, તો વર્તમાનમાં ઉપયોગરૂપ જ્ઞાનમાં કાંઈ નથી, ભૂલું પડેલું છે. જ્યારે કોમામાંથી ઉભા થશે તો પાછું બધું ઉપયોગમાં આવશે. ખ્યાલ આવે? એટલે એને જીવને પોતાની જાતને સમજવા માટે, જાણવા માટે, અથવા પોતાને પકડવા માટે, પકડવા માટે એટલે પોતાની જ્ઞાનની પર્યાયમાં હું જીવ છું એવો નિર્ણય કરવા માટે એને કાર્યકારી હોય તો ઉપયોગરૂપ જ્ઞાન જ કાર્યકારી છે. જે દર સમયે જાણવું 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 એવું કાર્ય ચાલી રહ્યું છે એને ઉપયોગરૂપ કાર્ય કહેવાય. એઝ સચ એક્સેપ્ટ જ્ઞાન માટે ઉપયોગને લગતી એમ કે બે જુદા જુદા ભેદ નથી, એક હેન્ડ ઇન હેન્ડ, એટલે ઉપયોગ નથી તો લગતી પણ નથી. વર્તમાન જ્ઞાન ને ઉપયોગરૂપ જ્ઞાન છે, ખ્યાલ આવે? તો ઇફ યુ ડેડ તો ઉપયોગરૂપ જ્ઞાન પણ દેવું, લગતીરૂપ જ્ઞાન પણ દેવું, બીકોઝ ધે ગો હેન્ડ ઇન હેન્ડ. એઝ સચ જીવનું લક્ષણ ઉપયોગ એટલે કહ્યું કેમ કે એ દર સમય પકડાય છે. હા, ધેન યુ ડેડ. અથવા કોઈ નિર્જીવ વસ્તુ છે તો એને ઉપયોગરૂપ જ્ઞાન જ નથી, તો એ નિર્જીવ છે, બરાબર? હવે આપણે એને આને કનેક્ટ કરીએ કે આપણી પાસે ચાર જ્ઞાન પણ હોય તો પણ ઉપયોગમાં કોઈ એક જ જ્ઞાન આવે છે. હવે સમજો મુનિરાજ આદિ હોય તો એમની પાસે શક્તિ તો ઘણી છે, જ્ઞાનરૂપ શક્તિ તો ઘણી છે, પણ ઉપયોગમાં કંઈ વાપરતા જ નથી. ઘણી વાર તો અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન પ્રગટ પણ થઈ ગયું, પ્રગટ થયું છે, જેવી રીતના બીજી ઓલી લબ્ધિ હોય ને કે વિષ્ણુકુમાર મુનિરાજને ઓલું વિક્રિયા રૂપી પ્રગટ થઈ ગઈ, બરાબર? અંદર હવે એમનું શરીર એ જોઈએ એટલું નાનું મોટું કરી શકે, પણ એમણે ક્યારે યુઝ જ ના કરી વૃદ્ધિ, ક્યારે યુઝ જ નહોતી કરી અત્યાર સુધી, તો શક્તિ હોવા છતાં એની પ્રગટતા નથી. એવી જ રીતે અવધિ મન પર્યાય જ્ઞાની જે જીવ હોય એવું પણ પોસિબલ છે કે ઘણો લાંબો કાળ સુધી એમને પ્રગટ થયું છે પણ યુઝ જ ના કરે, ખબર જ ના પડે ઘણી વાર, કેમ કે ત્યાં અટેન્શન જ નથી, અટેન્શન આપવું પોતાના આત્મા તરફ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન આપણને લાગે ને કેમ કે એ જીવની એમ કે પરિણામોની વિશુદ્ધિમાં પ્રગટ થાય છે. અત્યારના ભવ પ્રત્યે એની વાત નથી કરતા, જે મુનિરાજને જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પરિણામોની વિશુદ્ધિમાં આવા જ્ઞાન પ્રગટ થાય છે. એટલે જ્ઞાન વધારે કંઈક ઊંચા હોવા જોઈએ કે નહીં? પણ એ જ્ઞાન ફક્ત પૂજલ પદાર્થને જાણે છે એટલે એનો કઈ યુઝ જ નથી. એ મુનિરાજને એ જ્ઞાનનો કઈ પર્પઝ જ નથી એટલે એનો યુઝ કરતા જ નથી. એ તો ક્યારેક રેરલી એવું કંઈક એમને કંઈક એવો નૈમિત સંબંધ પડે કે કંઈક જરૂરત હોય ત્યારે યુઝ કરે છે, બાકી યુઝમાં જ નથી આવ્યો. ખ્યાલ આવે? સમજો આપણી પાસે કરોડો રૂપિયા હોય અને કરોડો રૂપિયા બેંક બેલેન્સમાં પડ્યા છે, યુઝમાં જ નથી આવતા. ખ્યાલ આવે છે ને? એના જેવું છે કે મુનિરાજને એટલી બધી જ્ઞાનની લબ્ધિ છે પણ એમની જરૂરિયાત કેટલી છે કે એ ભાવસ્વત જ્ઞાન જેટલી કે જેનાથી પોતાના આત્મામાં લઈને જશે. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો આગળ વધીએ. તો કેવળ જ્ઞાન કે પ્રગટ હોને પર વહ સદા કે જે બના રહે છે. બાકીના ચાર જ્ઞાન કેવા છે કે અંતર મુહૂર્તમાં જે હેઝ ટુ ચેન્જ, એવો જ નિયમ છે. કોઈ પણ જ્ઞાન એક અંતર મુહૂર્તથી વધારે રહેતું જ નથી, આ ક્ષયોક્ષમ જ્ઞાન. અને કેવળ જ્ઞાન કેવું છે હવે કે હવે એ અનંત કાળ સુધી રહે છે. એટલે જીવ કેવળ જ્ઞાન રૂપે જ દર સમય પરિણમ્યા કરે છે. ઓલામાં ભલે સમજો ને 100 સેકન્ડ 100 સમય એ મતિ જ્ઞાન રૂપે પરિણમ્યું, એના પછી 100 સમય શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમ્યું, પણ ઇટ હેઝ ટુ કીપ ચેન્જિંગ. ખ્યાલ આવે? જો આગળ વધ્યું. દૂસરે જ્ઞાનો કા ઉપયોગ અધિક સે અધિક અંતર મુહૂર્ત હોતા હૈ, ઉસસે અધિક નહીં હોતા, ઉસકે બાદ જ્ઞાન કે ઉપયોગ કા વિષય બદલ હી જાતા હૈ. આપણે કહીએ ને કે જ્ઞાન બહુ ચંચલ છે, આપણે પ્રેક્ટિકલમાં પણ આપણે ક્યારેક આમ ધ્યાન આમ બેસીએ, ધ્યાનમાં કે આંખ બંધ કરીને બેસીએ તો એક જગ્યાએ જ્ઞાન રહે છે નહીં ને, બદલાયા કરે. હવે આપણે કોશિશ શું કરીએ, ફોકસ કરો. એટલે જ્ઞાનને આપણે એક જગ્યાએ સ્થિર કરવાની કોશિશ કરીએ છીએ, પણ સિદ્ધાંતમાં જ એવું છે કે સ્થિર થઈ શકતું જ નથી. ખ્યાલ આવે? તો આપણો પૂરો પ્રયાસ કેવો છે, વ્યર્થ છે. આ એના જેવું થયું કે ભાઈ કોઈ પણ પુદ્ગલમાં આપણે જીવને પ્રગટ કરવાની કોશિશ કરીએ છીએ. હવે જેનામાં સ્પર્શ ગંધ વર્ણ છે એવા પુદ્ગલ, એનામાં જીવ આવી જ નથી શકવાનો, તો એમાં જીવ આવશે કેવી રીતે? અવગુરુ લઘુત્વ બોલ છે ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું જ નથી. તો એવી જ રીતે અહીંયા જ્ઞાનની સ્થિરતા કરો, એ સ્થિરતા વર્તમાનમાં આ ભૂમિકામાં થઈ શકતી જ નથી. તો આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? આખું કે સૌથી પહેલો આપણો ફોકસ એના પર હોવું જોઈએ કે હું જીવ છું એવો નિર્ણય કરો. આજે નિર્ણય એટલે માન્યતા, શ્રદ્ધા કરો અને જ્ઞાન ને કેન્દ્રિત કરવાનો, તેમાં બહુ ફરક છે. કેમ કે તમે જો ઘણા અન્ય મત મતાંતરો ચાલી નીકળ્યા છે કે બસ તમે આમાં બેસી જાઓ, લીન થઈ જાઓ, શ્વાસ પર મેડિટેશન કરો, શ્વાસ પર ફોકસ કરો, તમે આ અલગ અલગ વસ્તુ પર ફોકસ કરો, અહીંયા ચક્ર ત્યાં ચક્ર એના ઉપર ફોકસ કરો, આ ફોકસ કરવાથી કઈ થતું નથી. એ થાય છે શું કે આપણને જે બહારના આટલા કષાયોના પરિણામ હોય, આપણું મન એટલું વિચલિત હોય, ત્યાંથી પરિણામો શાંત પડે છે. પણ એ પરિણામો શાંત પડવા એ તો કષાયનું કામ છે ને, એ તો ચારિત્ર ગુણની પર્યાય છે. જે પહેલા રાગાદીમાં તીવ્ર રાગાદીમાં હતા એ મંદ કષાયમાં આવ્યા, તો એનાથી થોડું પુણ્ય બંધાશે. એ પુણ્ય બંધાય ને એનો ઉદય દેવગતિ આદિમાં આવી જશે. પણ જીવ તો ચાર ગતિમાં જ રખડી રહેવાનો છે. ઇટ ઇઝ નોટ અ સ્ટેપ ઇન ધેટ ડિરેક્શન. એક તો ગુરુદેવશ્રી વારંવાર કહે છે કે એ પહેલું કામ છે જીવે નિર્ણય કરવું, અને નિર્ણય કામ શ્રદ્ધાનું છે. ત્રણેય આખી લેન જુદી જુદી છે. જે રીતના સમજો આપણે સોનગઢમાં જઈએ તો આપણી ગલીઓ હોય ને, હવે આ સમિતિની ગલી છે, એની બાજુમાં હજી બીજી ગલી, એની બાજુમાં આ બાજુ ગલી. હવે મારે જવું છે ઓલી ગલીમાં મારા ઘર સુધી. હવે હું બાજુની ગલીમાં ગમે તેટલો ચાલુ ક્યારે કાંચી પહોંચી જ ન શકાય. તો એક કામ છે શ્રદ્ધાનું, એક કામ છે જ્ઞાનનું, એક કામ છે ચારિત્રનું. ત્રણેય ગુણ પોતપોતાના કાર્ય કરે છે. હવે આપણે પહેલું કાર્ય કરવાનું છે શ્રદ્ધામાં, અને આપણે કરવા જઈએ છીએ જ્ઞાન અને ચારિત્રમાં. અહીંયા કશાય મંદ કરવાની ટ્રાય કરીએ, અહીંયા જ્ઞાનને ફોકસ કરવાની ટ્રાય કરીએ, અથવા જ્ઞાનને વધારવાની ટ્રાય કરીએ, અથવા તો મારું બહુ ઓછું જ્ઞાન છે એમ કરીને બેસી જઈએ કે મને તો યાદ રહેતું નથી, મને કઈ સમજાતું નથી. અરે નિર્ણય એટલો કરવાનો છે કે હું જીવ છું, હું એક જ્ઞાન સ્વભાવી આત્મા છું, એ નિર્ણય કરવાનો હતો. એની બદલે આમાં અટવાઈ ગયા ને આખો બહુ વેસ્ટ થઈ જાય છે. પ્રમાણ એટલે જીવનો અનુભવ. જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી એ શ્રદ્ધા નથી, એ આપણું પ્રમાણ. એ આપણે એની મોરછા એટલે એને કહે ને સ્ટેમ્પ, કે આત્માનો અનુભવ જ્યાં સુધી ન થયો ત્યાં સુધી સાચી શ્રદ્ધા નથી. ચારિત્ર નોટ નીડેડ. જ્ઞાન ખાલી એટલું જોઈશે કે હું આત્મા છું, એટલું જ્ઞાન થવું જોઈએ બસ. જે સાત તત્વો નો સાચો, હા ના ના, જો આ બોલવાની ભાષા જુદી છે. શાસ્ત્રમાં પણ કીધું છે કે જ્ઞાન શ્રદ્ધા તરફ લઈ જાય છે, પણ બોલવાની ભાષા જુદી છે. હમણાં આપણે અલગ એંગલ, હમણાં તો સ્વતંત્રતા બતાવી છે ને દેહની, એટલે દોડી જાય છે. આ લઈન આ લઈનમાં મર્જ નથી થઈતી ક્યારે, નહીં તો જ્ઞાન ને શ્રદ્ધા એક જ થઈ જાય. ગુણ ખ્યાલ આવે ને. અચ્છા આ લેનમાં આગળ વધીએ તો ઓલી લેનમાં જતા ઈઝી પડે એવું કઈ નથી, કેમ કે બે લેન પેરેલલ અલગ છે. તો શ્રદ્ધાને જ્ઞાન બતાવે છે, એટલે કે જ્ઞાન થી એ હું જીવ છું આ સાત તત્વ છે એટલું આપણને એમ કે શાસ્ત્રીય જ્ઞાન મળ્યું. હવે એના પર વિચાર ચિંતન ભાવ ભાષણ કરીને શ્રદ્ધાને સમ્યક પરિણામ આવવું, એને એ મૂળ પુરુષાર્થ. પહેલું કામ જ્ઞાન જ કરે, આટલું જ જ્ઞાન જોઈએ. પ્રવેજન એ છે, બહુ મોટાની જરૂરત નથી, એ કરી પણ આટલું જ જરૂરી. એટલે કહ્યું ને સંઘની પંચેન્દ્રિય જેટલું જીવને જ્ઞાન તો હોવું જોઈએ કે વિચાર કરીને નિર્ણય કરી શકે. એટલો તો આપણી પાસે છે, આપણે નિર્ણય કર્યો. એ બરાબર છે. હા બરાબર છે. જો શું કહે છે કે ક્ષયોક્ષમ જ્ઞાન ને વેસ્ટ ના કરી નાખવું જોઈએ. એટલે આપણી પાસે છે જ્ઞાન, તો હવે જ્ઞાનની જરૂરત નથી એમ કરીને ચલો ઓલ્ટરનેટ હવે શું કરો, ટીવી જુઓ, કે કઈ બીજું કરો, રમત ગમત કરો, અહીંયા આખી અપેક્ષા આપણી જુદી ચાલે છે. અહીંયા ત્રણેય ગુણોની સ્વતંત્રતા બતાવી હતી એટલે એટલું એમ્ફેસિસ થી કીધું કે ભાઈ જ્ઞાન થી પણ કાર્ય થતું નથી. બાકી હવે ઉપદેશ ની શૈલીમાં તમે આવી જાઓ તો જીવ કરી શું શકે છે? જીવ કરી શું શકે છે? તો જીવ તો એક જ્ઞાન જ કરી શકે છે કે સ્વાધ્યાય કરો, તત્વ વિચાર કરો, એ બધું કામ જ્ઞાનમાં જ ચાલે છે. અને એ જ્ઞાનમાં જે ક્લેરિટી થઈને એ શ્રદ્ધા ઓટોમેટિકલી થાય છે. એ શ્રદ્ધાને આપણે જાતે પરિણામ આવી શકતા નથી કે ચલો વિચાર દો અને સમ્યક તો કરી નાખું, એમ થતું નથી. તો કેવી રીતના થાય કે કામ તો આખું જ્ઞાનમાં જ થાય. પણ એટલે જીવે જ્ઞાન, હવે અહીંયા ઓલું લેન વાળું ઉદાહરણ નહીં લગાવતા, કે આખું કામ જીવે જ્ઞાનમાં કર્યું, હવે એમાં જીવ વિચાર ચિંતનમાં ઊંડો ઉતરે તો એને ભાવ વાસન થાય, ત્યાં આત્માનો અનુભવ થાય, તો ત્યાં સુધી શ્રદ્ધા ઓટોમેટિકલી સમ્યક થાય છે. બરાબર ને? જો આપણી પાસે જીવ અત્યારના વર્તમાનમાં સંધિ પંચેન્દ્રિય થયો છે તો આપણી પાસે જ્ઞાન તો હવે કરીને યોગ્યતા પ્રમાણે અવેલેબલ છે. હવે એ અવેલેબલ જ્ઞાનને લગાવવું ક્યાં? આપણી પાસે ઓપ્શન છે કે કાં તો શુભ ભાવમાં લગાવીએ, કાં અશુભ ભાવમાં લગાવીએ, કાં સ્વાધ્યાય આદિ કરીને શુદ્ધ ભાવમાં કન્વર્ટ થવાની કોશિશ કરીએ. હવે શુભ ભાવ એટલે પૂજા ભક્તિ આદિ આપણે કર્યા, વ્રત પૂજા દાન આદિ કર્યા. અશુભ ભાવ એટલે કે ચલો વિષય કષાયમાં, પાંચ ઇન્દ્રિયના ભોગોમાં, ખાવા પીવામાં, જલસા કરવામાં, એમાં લગાવી દીધા, પિક્ચર આદિ જોવામાં, ટાઈમ પાસ કરવામાં. હવે એના સિવાય કોઈ ત્રીજી વસ્તુ પણ છે કે સ્વાધ્યાય આદિ કરીને, તત્વ વિચાર કરીને, એનો વિચાર ચિંતન કરીને આત્માના ભાવ ભાષણ પૂર્વક અનુભવ કરવાની કોશિશ કરીએ. હવે પહેલા બે, એટલે અશુભ ભાવ તો સંસારનું કારણ છે જ, પણ એટલે શુભ ભાવ પણ સંસારમાં કેમ કે પુણ્ય આપશે, ચાર ગતિમાં જ રખડાવશે. હા, સોનાની બેડી છે, લોખંડની બેડી છે. હવે ત્રીજું ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે કે એને સ્વાધ્યાય તત્વચિંતન મનનમાં આપણે લગાવી. હવે આપણી પાસે સમજો આખો અઠવાડિયું છે, ખૂબ વિચાર તમે જ કરજો કે દિવસમાં કેટલા કલાક, અઠવાડિયામાં કેટલા કલાક આપણે આ સ્વાધ્યાયનો વિચાર કરીએ, એને વાંચીને, એનું ચિંતન મનન કરીને કે ભાઈ હું આત્માને સમજવામાં આગળ વધ્યો કે નહીં, એનું એનાલિસિસ કરીએ, તો એ તો બધું જ્ઞાનમાં જ થશે ને. અને એ આપણી આપણી અત્યારે આટલી શક્તિ છે, આટલો આપણો ઉઘાડ છે, કે એને એમાં નહીં લગાવીએ તો જ્ઞાન તો દર અંતરમુહૂર્તે ચેન્જ થાય જ છે. તો અહીંયા નહીં લગાવીએ બુદ્ધિપૂર્વક, ફોર્સફુલી, તો પછી બીજા વિષય કશાયમાં લાગી જશે અને એ બધું વેડફાઈ જશે. ચાલ આવે. જો હવે ફરીથી ટોપિક ઉપર આવી જઈએ, આપણે પાંચ જ્ઞાનની વાત ચાલતી હતી. ચાર જ્ઞાન તો અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે બદલાય છે. કેવળ જ્ઞાન કેવું છે કે એ હવે અનંતકાળ સુધી રહે છે, એવું ને એવું રહે છે. જો કેવલી કે અતિરિક્ત સભી સંસારી જીવો કે કમ સે કમ દો અર્થાત મતિ ઓર શુદ્ધ જ્ઞાન અવશ્ય હોય. કોઈ પણ જીવને આ મતિ શુદ્ધ જ્ઞાન કેવું છે, હંમેશા જોડીમાં જ હોય. કોઈ જીવને ખાલી મતિ જ્ઞાન હોય કે ખાલી શુદ્ધ જ્ઞાન હોય એવું પોસિબલ જ નથી. આ બે તો ઓલવેઝ જોડીમાં હોય છે, એટલે દેટ ઇઝ બે મિનિમમ. ઇવન નિગોજના જીવને પણ બે જ્ઞાન તો હોય છે. અને એમાં ટોપઅપ વધારે તો અવધિ અથવા મનપર્યાય અથવા બે, એ પણ પોસિબલ છે. તો જો કયા જીવને કેટલું થાય, તો એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગ પંચેન્દ્રિય, આટલા સુધી તો ફક્ત મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન જ છે. હવે જે સંગની પંચેન્દ્રિય છે, તો દેવ અને નરક ગતિમાં એમને ત્રણ જ્ઞાન નિયમથી હોય જ છે, કેમ કે અવધિ જ્ઞાન પણ ત્યાં છે. તિર્યક અને મનુષ્યમાં એ ગુણથી પ્રગટ થાય છે, તો પ્રગટ થાય તો થાય, ન થાય તો નો પણ થાય. તો એમને ત્યાં પણ બે જ્ઞાન તો મિનિમમ છે, વધીને ત્રણ પણ થઈ શકે છે. ચોથું મનપર્યાય જ્ઞાન કોને થાય? મનુષ્ય ગતિમાં પણ જે મુનિ દીક્ષા લઈને ભાવલિંગી મુનિરાજ થાય
એમને જ ચોથું જ્ઞાન પ્રગટ થાય છે. તો હવે એવું હોય શકે ને કે કોઈ ભાવલિંગી મુનિરાજ છે, એમને મતી શુદ્ધ જ્ઞાન જ છે અને હવે પોતાની વિશુદ્ધિ દ્વારા એમને મન પર્યાય સીધું પ્રગટ થયું, અવધિ જ્ઞાન છે જ નહીં, એવું પોસિબલ છે. એક ત્રણ જ્ઞાન મતી શુદ્ધ મન પર્યાય એવું કોમ્બિનેશન પણ પોસિબલ છે, અને મતી શુદ્ધ અવધિનું તો પોસિબલ છે જ. અને પછી કેવળ જ્ઞાન થાય બરાબર, જો આટલી આપણે જોયું. બાળ કીર્તન કરને ભવ પ્રત્યય જન્મથી એમને ત્રણ જ્ઞાન હોય છે એવો નિયમ છે. જો નેક્સ્ટ લાઈન, નેક્સ્ટ લાઈન કહેજો ક્ષયોક્ષમ નિમિત્ત ક્ષયોક્ષમ જ્ઞાન ક્રમવર્તી હે. કોઈ પણ જ્ઞાન જે છે ક્ષયોક્ષમ, ક્ષયોક્ષમ એટલે કે જે લિમિટેડ જ્ઞાન છે, તો મતી શુદ્ધ અવધિ મન પર્યાય એ બધા ક્રમવર્તી છે, ઓર્ડરલી થાય છે. એક કાલ મેં એક હી પ્રવર્તિત હોતા હૈ, કિંતુ યહાં જો ચાર જ્ઞાન એક હી સાથ કહે હૈ, તો ચાર કા વિકાસ એક હી સમય હોને સે ચારો જ્ઞાનો કી જાનને રૂપ લબ્ધિ એક કાલ મેં હોતી હૈ. વિકાસ એટલે શું કે પોટેન્શિયલ, જાણવાની શક્તિ. શક્તિ તો ચારે જ્ઞાન થી છે, એને કહેવાય લબ્ધિ. પણ યુઝ કયું થાય છે કે કોઈ પણ એક જ્ઞાન એટ અ ટાઈમ યુઝ થાય છે, એની કહેવાય ઉપયોગ. યહી કહેને કા તાત્પર્ય હૈ, ઉપયોગ તો એક કાલ મેં એક સ્વરૂપ હી હોતા હૈ. જો આપણે જોયું કે આ કયા જીવને કેટલા જ્ઞાન હોઈ શકે બરાબર. હવે જો 2 મિનિટ જરાક આના પર સ્પેન્ડ કરું છું કે આ બધું જ આપણે જાણ્યું બરાબર. આ લગભગ 5 જ્ઞાનનો ટોપિક અહીંયા પૂરો થયો. તમને જ્ઞાનના જે 5 ભેદ આપણે જોયા, 11મા સૂત્ર થી લઈને અહીંયા 30મા સૂત્ર સુધી એનો ટોપિક અહીંયા પૂરો થયો. તો આ બધું જાણીને શું ફાયદો કે આના આટલા ભેદ, આટલું આટલું પ્રભેદ, મતલબ પદાર્થના બહુ બહુ ભેદ, આટલું આટલું 12 પ્રકાર, મતિજ્ઞાનના 336 ભેદ આપણે જોયા ને બધા, કે અવગ્રહના આટલા ભેદ, આનું વ્યંજન ને આ અર્થ ને અવગ્રહ શું ફાયદો. જ્ઞાનની શક્તિ, જ્ઞાનમાં શું વેરિએશન પોસિબલ છે એ આપણને બતાવ્યું. પણ જો હવે આપણે આગળ વાંચીએ, જો નેક્સ્ટ સ્લાઇડ, 2 સ્લાઇડ પછી આત્મા વાસ્તવ મેં પરમાર્થ હૈ ઓર વહ જ્ઞાન હૈ. આત્મા સ્વયં એક હી પદાર્થ હૈ, એટલે જ્ઞાન ભી એક હી પદ હૈ. હજુ આ એનો સિદ્ધાંત વાંચ્યું છે. જો યહ જ્ઞાન નામક એક પદ હૈ, તો યહ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય. ઇન સૂત્રો મેં જ્ઞાન કે જો ભેદ કહે હૈ, ઇસ એક પદ કો અભિનંદન કરતે હૈ. જો હવે અહીંયા શું કહે છે સમજવાની ટ્રાય કરો. આપણે જયારે જ્ઞાન કહીએ ને, એ જ્ઞાનના 2 પ્રકાર, એક છે જ્ઞાન ગુણ અને એક છે જ્ઞાનની પર્યાય. જે 5 ભેદ કીધા, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ મન પર્યાય કેવલ, આ શું છે? એ જ્ઞાનની પર્યાય છે, તમને જ્ઞાનની પર્યાય. પણ સામે અહીંયા જ્ઞાન ગુણ પણ છે. જ્ઞાન ગુણ એટલે કે જાણવારૂપ શક્તિ ઇન જનરલ બરાબર. કોઈ પણ જીવને ગમે તેટલા જ્ઞાન હોય, એને જાણવારૂપ શક્તિ બધાને જ છે. કયો જીવ એવો છે કે જેને જ્ઞાન ગુણ જ ન હોય? એવો કોઈ જ નથી. નહીં તો જીવ દ્રવ્ય જ ન રહે. તો જાણવારૂપ શક્તિ બધા છે. હવે આપણે શાસ્ત્રમાં જ્ઞાન શબ્દ વાંચીએ તો ત્યારે શું સમજવું? તો એ શાસ્ત્ર અનુસાર એના કોન્ટેક્સ્ટ શું છે એ પ્રમાણે સમજવું. આપણે હા સબ્જેક્ટ અનુસાર એ શબ્દને સમજવું. આપણે જે તત્વાર્થ સૂત્રમાં અત્યાર સુધી વાંચતા આવ્યા છે એ બધું જ જ્ઞાનની પર્યાયના અર્થમાં છે. હવે આ જે પેરેગ્રાફથી ભય કયા અર્થમાં છે? એ ગુણના અર્થમાં છે. આખો પેરેગ્રાફ ગુણના અર્થમાં છે, ગુણના અર્થમાં છે. જો વાંચે ફરીથી, આત્મા કેવળ જ્ઞાન બી પર્યાય છે. ભલે કેવળ જ્ઞાન પૂરી છે, પૂરું જ્ઞાન પ્રગટ કર્યું, પણ તો એક સમય જ રહેશે ને. પછી એનો નાશ થઈ જાય છે, પછી નવી પર્યાય પ્રગટ થાય, તો કોઈ કન્ટિન્યુટી ન રહે. પણ અહીંયા તો જીવ પદાર્થ અને એનો જ્ઞાન ગુણ એ તો અનાદિ અનંત ધ્રુવ છે ને. વર્તમાનમાં મારી પાસે કેવળ જ્ઞાન ન હોય પણ જ્ઞાન ગુણ તો આખો ને આખો છે કે નહીં. તો એ જ્ઞાન ગુણના બળથી કે હું જીવ છું એ અને આ અર્યંત ભગવાન જેટલી મારી તાકાત છે, નિર્ણય કેવી રીતના થાય? તો એ જ્ઞાન ગુણના બળથી નિર્ણય થાય. સમયકાર ગ્રંથો તો અક્ષર ગ્રંથો જ્ઞાન ઈ જાતમાં એવી રીતના છે. જ્ઞાન ઈ જાતમાં એટલે જ્ઞાન એટલે આજે ઘંટ સંભળાવે તો તું ઈ જાતમાં છે કે એમ નહીં. એ જે એ જેને જાણ્યું એ શક્તિ, એ શક્તિ જ્ઞાનરૂપ શક્તિ તે આવે. આત્મા વાસ્તવ મેં પરમાર્થ હૈ ઓર વહ જ્ઞાન હૈ. આત્મા જ જ્ઞાન છે. ખ્યાલ આવે? આત્મા સ્વયં એક હી પદાર્થ હૈ, એટલે જ્ઞાન ભી એક હી પદ હૈ. જે આત્મા છે તે જ જ્ઞાન છે. જો યહ જ્ઞાન નામક એક પદ હૈ તો યહ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય. જ્ઞાન જ મોક્ષ નો ઉપાય છે. એટલે જ્ઞાન સ્વરૂપી આત્માને જાણવું જ મોક્ષ નો ઉપાય છે. ઇન સૂત્રો મેં જ્ઞાન કે જો ભેદ કહે હૈ વહ એક પદ કો અભિનંદન કરતા હૈ. આજે બધા ભેદ પ્રભેદ કીધા ને એને જાણીને ફાયદો શું? કે પેલા જ્ઞાન ગુણ ને સમજવું કે જ્ઞાન ગુણ માં આવી જાણવાનું શક્તિ છે. જો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. જ્ઞાન કે હિનાદિક ભેદ ઉસકે સામાન્ય સ્વભાવ કો નહીં ભેદે. આ જ્ઞાન સામાન્ય ને જ્ઞાન વિશેષ એમાં શું ફરક? જો જ્ઞાન સામાન્ય એટલે જ્ઞાન ગુણ અને જ્ઞાન વિશેષ એટલે એની પર્યાય. હવે જો આ વાક્ય જો જ્ઞાન કે હિનાદિક રૂપ ભેદ. આ હિનાદિક રૂપ ભેદ એટલે શું? જ્ઞાન ની પર્યાય. કેમ કે પર્યાય વધે ઘટે છે ને. ઉસકે સામાન્ય જ્ઞાન સ્વભાવ કોઈ ભેદ નહીં ભેદે. એનો શું મતલબ? કે જ્ઞાન ની હિનાદિક પર્યાય થવા છતાં એની જ્ઞાન ગુણ ની જે શક્તિ છે એને એને ક્રોસ નથી કરતા, એમાં જ રહે છે. કિંતુ અભિનંદન કરશે. અભિનંદન એટલે કે એને જ બતાવે છે, એને જ દર્શાવે. એટલે જિસને સમસ્ત ભેદો કા અભાવ હૈ એસે આત્મ સ્વભાવભૂત જ્ઞાન કા હી એક અવલંબન કરના ચાહીએ. આ જેટલા ભેદ પ્રભેદ કીધા ને જ્ઞાનના, એનું અંતર્ગર્ભિતપણું જેમાં છે એટલે જેમાં સમાવેશ થઈ જાય છે એવો એક જ્ઞાન ગુણ જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાન સ્વભાવનું અવલંબન કરવું જોઈએ. અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા કા હી અવલંબન કરના ચાહીએ. જ્ઞાન સ્વરૂપ આત્મા કે અવલંબન સે હી નિમ્ન પ્રકાર કી પ્રાપ્તિ હોતી હૈ. કે આત્માનો જે આશ્રય લે એનું અવલંબન લે એને આ 10 પ્રકારની પ્રાપ્તિ થાય છે. જો વાંચીએ જિન પદ કી પ્રાપ્તિ હોતી હૈ એટલે અર્યંત ભગવાન કહી રહ્યા છે. ભ્રાંતિ કા નાશ હોતા હૈ, આત્મા કા લાભ હોતા હૈ, અન આત્મા કા પરિહાર સિદ્ધ હોતા હૈ. એટલે અનાત્મા એટલે જે અન્ય પદાર્થ છે આત્મા સિવાય એનો પરિહાર એનો નાશ થઈ જાય છે. ભાવ કર્મ બલવાન નહીં હો સકતા. ભાવ કર્મ એટલે આપણે કશાય ભાવ એ બલવાન હવે નથી રહેતા. કે જ્યાં આત્માની વિશુદ્ધિ એવી ખીલે છે તો એટલે કશાય ઓટોમેટિકલી મંદ પડી જાય છે. મોહ રાગ દ્વેષ ઉત્પન્ન નહીં હોતે. પુનઃ કર્મ કા આશ્રમ નહીં હોતા. પુનઃ કર્મ નહીં બનતા. હવે નવા કર્મ આવતા જ નથી ને બંધાતા નથી. પૂર્વબદ્ધ કર્મ ભોગા જાને પર નિર્જરિત હો જાતા હૈ. સમસ્ત કર્મો કા અભાવ હોકર સાક્ષાત મોક્ષ પ્રાપ્ત હોતા. આ બધું પહેલેથી છેલ્લે સુધી સંસારથી મોક્ષ સુધી બધું કહ્યું ને. જ્ઞાન સ્વરૂપ આત્મા કે અવલંબન કોની એસી મહિમા હૈ. જો લાસ્ટ લાઈન ક્ષયોક્ષમ કે અનુસાર જ્ઞાન ને જો ભેદ હોતે હૈ. આપણા જ્ઞાનમાં જે ભેદ છે ને મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન આવું ભાવ પ્રત્યે ગુણ પ્રત્યે આદિ બધું વે કહી જ્ઞાન સામાન્ય કો અજ્ઞાન રૂપ નહીં કરતે. પ્રત્યુત જ્ઞાન કો પ્રગટ કરતે. દરેક ભેદ જે છે એ ભેદની પાછળ રહેલો એ જ્ઞાન સ્વભાવી આત્મા છે કે નહીં. એટલે કોઈ પણ જીવને ગમે તે જ્ઞાનનો ભેદ કેમ ન હોય, આ વિશ્વમાં અનંત જીવો છે તો એમાં અનંત જુદા જુદા જ્ઞાનના પ્રકાર જોવામાં આવે છે.
એને સામાન્ય રીતે કેટેગરાઇઝ કરીને પાંચ ભેદ કીધા, પણ એ ભેદો દ્વારા એ આત્માને જાણવો છે, એ ભેદને જાણવામાં નથી અટકવું. ખ્યાલ આવ્યો ને? એ ભેદો એ આત્માને ઇન્ડિકેટ કરે છે. હવે આત્મા સુધી ન પહોંચતા એ ભેદોમાં જ અટકી જઈએ અથવા એ ભેદોમાં જ કંટાળી જઈએ, અરે બહુ બધા છે આટલા છે તે યાદ નથી રહેતો, આમને ચિંતા ન કરો યાદ ન રહેતો. આપણને એ જ્ઞાન પકડાય ને, આ જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયને પકડીને ત્યાં જાણવાનું શક્તિ છે, એમ જ્ઞાન સ્વભાવ ઉપર જવું છે. તો એ મુખ્ય કાર્યકારી વસ્તુ છે. જે રીતના કહ્યું ને કે ભાઈ જીવનો જ્ઞાનનો ક્ષયોક્ષમ ઘણો છે તો ક્યાં લગાડીએ? એટલા ભેદ પ્રભેદમાં લગાડીએ. ખ્યાલ આવે ને? પણ એ ભેદ પ્રભેદમાં જ્ઞાનને અટકાવીને, એને ઉલઝાવીને પ્રયોજન શું છે? કે ભાઈ પોતાનો આત્મા સુધી પહોંચવું. ત્યાં સુધી ન પહોંચો તો બધું કર્યા પણ એનો શું ફાયદો? ખ્યાલ આવે? જો ઇસલિયે ઇન સબ ભેદો પર લક્ષ્ય કો ગૌણ કરકે જ્ઞાન સામાન્ય કા અવલંબન કરના ચાહીએ. તમને હું સમગળ લઈ જાઉં અને પછી કહું જો આ આ મકાન છે, આ સમિતિનું છે, આ સ્વાધ્યાય હોય છે, આ છે, આ છે, તે છે, આ બધું બધું એક 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 આપણે જોયા. હવે શું કરવાનું છે? કે ભાઈ આ બધું તમે ઇગ્નોર કરી દો, જે ભણ્યા ને એ બધું ઇગ્નોર કરો અને એમ સમજો કે આ આખું સમગળ છે. ખ્યાલ આવે ને? એવી રીતના જો આ મતિ જ્ઞાનમાં અવગ્રહ છે, અહીંયા છે અવાય ધારણા, એમ બધું આ મતિ કર્યું, જો મતિ વિપુલ મતિ આવી ગયું. હવે એને કરી શું કરો કે ભાઈ આ આ હું આત્મા છું. હવે એમ એને આ આત્મા આ જ્ઞાન એની જાણવાની શક્તિ એની સ્થાપના કરો. ખ્યાલ આવે? જેવી રીતના બિલ્ડિંગ દેખાય છે ને એવી રીતના અહીંયા આત્મા જણાય છે ને, એ દેખાતો નથી પણ અંદર થી જણાય તો છે ને. એ ફરક છે ને, ઓલું મિરરમાં આ શરીર દેખાય છે, આ પૂતગલ દેખાય છે, એટલે જ તો જીવને મિથ્યાત્વ થઈ જાય. પણ અહીંયા જ્ઞાન દેખાતું નથી, અનુભવાય છે, જણાય છે, એટલે એ ઇનડાયરેક્ટ છે. પણ એને પકડીને જ એ જ્ઞાન સ્વભાવ સુધી પહોંચવાનું છે. જો સામાન્ય કા અવલંબન કરના ચાહીએ. નવે સૂત્ર મેં, નવે સૂત્ર કે અંત મેં એક વચન નામક આપણે જોયું હતું ને, મતિ શુદ્ધ મન અવધિ મન પર્યાય કેવલાની જ્ઞાનમ. જ્ઞાનમ એઝ અ સિંગ્યુલર વર્ડ. તો એક શબ્દ કહા થા, વહ ભેદો કા સ્વરૂપ જાન કર, ભેદો કા લક્ષ્ય છોડ કર, શુદ્ધ ને કે વિષયભૂત અભેદ અખંડ જ્ઞાન સ્વરૂપ આત્મા કી ઓર અપના લક્ષ્ય કરને કે લીએ કહા થા, એસા સમજના ચાહીએ. બધેથી પોતાનું લક્ષ્ય હવે કેન્દ્રિત ક્યાં કરવાનું છે? આ હું આત્મા છું. આ લક્ષ્ય એટલે ઉપયોગ નહીં, કે આ હું જીવ છું એવો નિર્ણય કરવાનો છે. હે જીવાણી ભારતી સુની જપો દિધરે, જોતે શરણાવરે તો પાવે ઉછે, જાવાણી કે જ્ઞાન તે સૂચયો કાલો, તો વાણી મસ્તક નમો સદા જય સંતો. બોલો જીવાણી માધવ.